જય જીનેન્દ્ર બધાને. આપણે પાર્લા પાઠશાળા અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની પાઠશાળા શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાવૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આજે રક્ષાબંધન પર્વનો દિવસ, અથવા તો મુનિ રક્ષા ધર્મનો દિવસ આજે છે. આજથી 7 દિવસ પહેલાથી બલિરાજાએ અકંપન આદિ 700 મુનિરાજ ઉપર ઉપસર્ગ, ઘોર ઉપસર્ગ શરૂ કર્યો હતો. સ્ટોરી તો બધાને ખબર જ હશે. આખું ઘાસનું મેદાન બનાવીને ત્યાં આગ લગાવડાવી દીધી અને 700 મુનિરાજ એની અંદર બિરાજમાન છે, પ્રતિમા યોગ ધારીને. 7 દિવસ સુધી આવો ઘોર ઉપસર્ગ એમના પર થયો અને આજના દિવસે વિષ્ણુકુમાર મુનિરાજે મુનિ દીક્ષાનો ત્યાગ કરીને, એક વામનનું રૂપ ધારણ કરીને, બલિરાજા પાસે 3 ડગલા જમીન માંગી અને પછી વિક્રિયા રિદ્ધિથી પોતે આખું વિશાળ સ્વરૂપ બનાવીને મેરુ પર્વતથી લઈને મનુષ્યોત્તર પર્વત સુધીની બધી જમીન પોતાના પગની અંદર 3 પગલામાં માપી લીધી. એમ કરીને બલિરાજા તેની શરણે આવ્યા અને 700 મુનિરાજનો ઉપસર્ગ દૂર થયો. હમણાં જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું ઘણું તાત્વિક અને માર્મિક ઉદબોધન આ પર્વના મહત્વ ઉપર આપણે સાંભળ્યું. જો હવે આપણે આપણો ચાલતો વિષય શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, એમાં આપણો 9મો અધિકાર, જે અનેકાંત અને સ્યાદવાદ અધિકારની ચર્ચા આપણી ચાલુ છે, એને આપણે આગળ વધારીએ. આપણે ક્વેશ્ચન નંબર 110 સુધીની વાત થઈ છે. ક્વેશ્ચન નંબર 110માં સપ્તભંગીની ચર્ચા આવે છે, જેને આપણે આજે થોડી રિપીટ કરશું, એને જ મુખ્યત્વે આજે લેવી છે. અને પછી આગળ વધતા જેટલું થશે એ પ્રમાણે 113 કે એવી રીતના ત્યાં સુધી કરવાનો વિચાર છે. જો વાત ક્યાં સુધી આવી છે આપણી, થોડું રિવિઝન કરીએ. અનેકાંત કોને કહે છે? કે વસ્તુના સ્વભાવને, પ્રત્યેક વસ્તુમાં જે વસ્તુપણાને નિપજાવનારી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ, પરસ્પર ઓપોઝિટ ધર્મના યુગલો જે એક વસ્તુમાં એક સાથે બિરાજમાન છે, તેવા અનેક ધર્મને પ્રકાશિત કરનારી શક્તિને અનેકાંત કહે છે. વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી, કોઈ પણ દ્રવ્ય છે ને, કોઈ પણ વસ્તુ છે, તે દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલી છે. દ્રવ્ય ગુણ પર્યાયની બહાર તો વસ્તુની કોઈ સત્તા જ નથી, પણ તો પણ એ વસ્તુમાં કંઈક વિશેષતા છે કે નહીં, એમાં કંઈક વસે છે ને, પદાર્થમાં કંઈક એની કંઈક વિશેષતા છે ને, એ પદાર્થના ગુણો જ એની વિશેષતા છે. તો જ્યાં પદાર્થમાં આવા અસ્થિ નાસ્તિ એક અનેક આદિ અનેક પરસ્પર વિરુદ્ધ આવા યુગલો એક સાથે રહેલા છે, તો એ વસ્તુ સ્વરૂપને ડિફાઇન કરે છે, એ વસ્તુ સ્વરૂપને એની સીમા બતાવે છે. તો જ્યાં પદાર્થનું આવું અનેક ધર્માત્મક સ્વરૂપ આપણે સમજીએ છીએ, એ પદાર્થનું અનેક ધર્માત્મક સ્વરૂપ જે આ પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો બતાવે છે, એવા પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલોના સમૂહને અનેકાંત કહેવાય છે. અનેક પ્લસ અંત, અનેક અંત, અંત એટલે ધર્મ, ધર્મ શક્તિ ગુણ જે કહો એ, અનેક અંત. તો વસ્તુ કેવી છે? જેમાં અનેક અંત રહેલા છે, અનેકાંત સ્વરૂપ વસ્તુ છે. ખ્યાલ આવ્યો કે નહીં? વેરી સિમ્પલ છે કે નહીં? કોઈ પણ સબસ્ટન્સમાં અનેક ક્વોલિટીઝ છે, બસ એને જ અનેકાંત કહે છે. વેરી વેરી સિમ્પલ. હવે જો એ અનેકાંત વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે, એનું વર્ણન કરવા માટે આખી વસ્તુનું નોલેજ આપણને હોય, પણ સામેવાળાને નોલેજ આપવું હોય, તો એને નોલેજ કેવી રીતના આપી શકાય, એને ટ્રાન્સફર કેવી રીતના કરી શકાય? તો એને આપવા માટે અથવા એને નોલેજ ટ્રાન્સફર કરવા માટે વસ્તુની જેટલી વિશેષતાઓ છે ને એક એક પછી એક એક કહેવી પડે છે. તો એ ક્રમ વાઇઝ, એ ઓર્ડર વાઇઝ જે કહેવાની પદ્ધતિ છે તેને સ્યાદવાદ કહે છે. વસ્તુના કોઈ એક ધર્મને, એક કોઈ એક અપેક્ષાને પ્રકાશનારી વાણી, તેને કહેવાય સ્યાદવાદ. સ્યાદ એટલે કોઈ એક અપેક્ષા, કોઈ કથનચિત એક એંગલ, અને એને વર્ણન કરનારી પદ્ધતિ, તેને કહેવાય વાદ. તો સ્યાદવાદ શું છે? એ વસ્તુ સ્વરૂપને સમજાવવાની પદ્ધતિ છે. અનેકાંત શું છે? વસ્તુમાં રહેલા અનંત ગુણના સમૂહને અનેકાંત કહે છે. બહુ ક્લિયર છે ને? અચ્છા, આપણે ત્રીજો એક વર્ડ પણ જોયો તો એકાંત. હવે એકાંત શું છે? એક અંત, જેવી રીતના અનેકાંત આપણે જોયું હતું. અનેકાંત એટલે અનેક ધર્મ, અનેકાંત એટલે અનેક ધર્મનો સમૂહ, અનેક ગુણો મળીને અનેકાંત થાય છે. એવી જ રીતે એકાંત શું છે? કોઈ પણ એક ધર્મ, વસ્તુમાં જે અનંત ધર્મ રહેલા છે એ અનંત ધર્મમાંથી કોઈ પણ એક સ્પેસિફિક ધર્મ, એને એકાંત કહે છે. વસ્તુમાં જે અનેક ધર્મ રહેલા છે એમાંથી કોઈ એક સ્પેસિફિક, કોઈ સ્પેસિફિક પ્રોપર્ટી, કોઈ સ્પેસિફિક ગુણ ધર્મ, એને એકાંત કહેવાય છે. નાઉ ધ પોઈન્ટ ઇઝ, જો વસ્તુમાં અનેક ધર્મ રહેલા છે તો એ અનેકમાંથી એક, કન્સિડરિંગ કે એ અનેક રહેલા છે, બટ વી આર ગિવિંગ ઇમ્પોર્ટન્સ ઓર વી આર ફોકસિંગ ઓન વન પર્ટિક્યુલર ધર્મ, તો એને કહેવાય સમ્યક એકાંત. જ્યાં બાકીના બધા છે, એની સત્તા છે, એમ સ્થાપિત કરીને એમાંથી કોઈ એક ઉપર ફોકસ કરવામાં આવે તો એને કહેવાય સમ્યક એકાંત. અને જ્યાં બાકીના બધાને નેગેટ કરી દેવામાં આવે કે ના, વસ્તુમાં એક જ ધર્મ છે, બીજા કોઈ ધર્મ જ નથી, વસ્તુમાં એક જ ધર્મ છે, બીજા ધર્મ જ નથી, એમ બાકીનાને નેગેટ કરી દેવાનો મતલબ છે મિથ્યા એકાંત. ખ્યાલ આવે છે? સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. સમ્યક એકાંત શું છે? વસ્તુનું જેવું સ્વરૂપ છે, જેવા એમાં અનંત ગુણો રહેલા છે, એ અનંત ગુણને પહેલા એક્સેપ્ટ કરીને, એને એસ્ટાબ્લિશ કરીને કોઈ પણ એકને સમજવા માટે ફોકસ કરવું અથવા કોઈ પણ એક ઉપર એને મુખ્યતા આપવી, તો એ તેને સમ્યક એકાંત કહે છે. વસ્તુમાં જે અનેક ધર્મ છે એને નેગેટ કરીને કે અનેક છે જ નહીં, એમાં બસ એક જ ધર્મ છે, એમ રોંગ ઇમ્પ્રેશનથી પ્રાયોરિટી આપવી, તો એને મિથ્યા એકાંત કહે છે. ખ્યાલ આવે છે? તો આ થયો સમ્યક એકાંત, મિથ્યા એકાંત. હવે વસ્તુમાં જે અનેક ધર્મ રહેલા છે એ અનેક ધર્મ જેવા છે એને એવી જ રીતે એક્સેપ્ટ કરવા, તેને કહેવાય સમ્યક અનેકાંત. સમ્યક અનેકાંત, અનેક ધર્મ છે અને એને એમ જ માન્યા, તો તેને કહેવાય સમ્યક અનેકાંત. હવે વસ્તુમાં જે અનેક ધર્મ છે એને એમ ન માનવા, પણ કોઈ બીજી વસ્તુના ધર્મ આમાં મિક્સ કરી દેવા, અથવા કોઈ આના ધર્મ બીજામાં છે એમ કરીને ઉડાવી દેવા, કોઈ બીજી વસ્તુના, જેવી રીતના આત્મા પોતામાં છે અને પરમાં પણ છે, અથવા પર પદાર્થ શરીર આત્માનું કંઈક કરી શકે છે, આવી રીતે પ્રેઝન્ટ કરવું, એને કહેવાય મિથ્યા અનેકાંત. જો બહુ સિમ્પલ, કોઈ પણ એક પદાર્થમાં અનેક ગુણો રહેલા છે, એ અનેકમાંથી કોઈ એકને ફોકસ કરીએ અને બાકીનાને એસ્ટાબ્લિશ કરીએ તો સમ્યક એકાંત. ઈ એક જ છે, બાકીના છે જ નહીં એમ કરી નાખીએ તો મિથ્યા એકાંત. વસ્તુમાં જે અનેક ધર્મ છે એ અનેક ધર્મને એમને એમ એક્સેપ્ટ કરીએ તો સમ્યક અનેકાંત. અને વસ્તુમાં જે અનેક ધર્મ છે એમાં બીજાનું પણ કંઈક કોન્ટ્રીબ્યુશન છે, બીજાની સાથે મિક્સ કરીને એને પ્રેઝન્ટ કરીએ તો કહેવાય મિથ્યા અનેકાંત. ચાર વસ્તુ છે: સમ્યક એકાંત, મિથ્યા એકાંત, સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત. આ ચારેયનું સ્વરૂપ આપણને આપણે જોયું પહેલા. હવે જો એનાથી આગળ આવે, આપણે સ્યાદવાદમાં આવીએ છીએ. સ્યાદવાદ શું હતું? સ્યાદવાદ શું હતું? કે વસ્તુમાં જે અનેક ધર્મ છે એ અનેક ધર્મને સમજાવવાની પદ્ધતિ તેને સ્યાદવાદ કહેવાય છે. બિકોઝ વસ્તુમાં અનેક ધર્મ છે, એ બધાને એક સાથે સમજાવી શકાતું નથી. જેવી રીતના ફોર એક્ઝામ્પલ આ માઉસ છે, આ માઉસ બ્લેક કલરનું છે, મેબી 4 ઇંચ સાઇઝનું છે, એનું વજન મેબી 200 ગ્રામ છે, એનો સ્મેલ પ્લાસ્ટિક જેવી સ્મેલ છે, એની ફીલ એનો સ્પર્શ કેવો છે, તો સ્મૂધ સ્પર્શ છે. તો આ 5-6 પ્રોપર્ટી જે આપણે કીધી, આપણે વાત કરી, તો એ 5-6 પ્રોપર્ટી મારે એક પછી એક કહેવી પડી કે નહીં? એટ અ ટાઈમ વસ્તુમાં બધા જ પ્રોપર્ટી રહેલી છે ને, વસ્તુમાં તો એક સાથે બધી પ્રોપર્ટી છે, પણ એનું વર્ણન કરવા માટે 1 બાય 1 કહેવું પડે છે. બસ આને જ સ્યાદવાદ કહેવાય છે. તો વસ્તુને કોઈ એક એંગલથી સમજાવી એને કહેવાય સ્યાદ, કથનચિત વાદ સમજાવવી. ખ્યાલ આવે છે ને? વસ્તુમાં અનેક ધર્મ હોવા છતાં એમાંથી કોઈ એક વસ્તુને સમજાવી, એના પછી કોઈ બીજી વસ્તુને સમજાવી, પછી કોઈ ત્રીજી વસ્તુને સમજાવી, સોરી, વસ્તુમાં અનેક પ્રોપર્ટીઝ છે, અનેક ગુણો છે, તો એમાંથી પહેલા કોઈ એક ધર્મને સમજાવો, પછી બીજા ધર્મને સમજાવો, પછી ત્રીજા ધર્મને સમજાવો, એને સ્યાદવાદ કહે છે. હવે વસ્તુમાં તો પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે ને, જેવી રીતના એક પણ છે અનેક પણ છે. આત્મા સ્વભાવથી એક છે પણ પર્યાયોથી અનેક છે. આ માઉસમાં પણ રહેલા પુદ્ગલ પરમાણુઓ, એના બાય નેચર એક પરમાણુઓ ઇઝ ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ, ખ્યાલ આવે, તો એક છે. પણ એની પર્યાય તરીકે જોઈએ તો એ પરમાણુ અત્યારના માઉસમાં છે. જ્યારે માઉસ બન્યું 2-5 વર્ષ પહેલા, કે જ્યારે પણ બન્યું હોય, એની પહેલા એ પ્લાસ્ટિકના જે પણ પેલેટ્સ બીજમાં હશે ને, એ પરમાણુઓ, તો એની પર્યાય ત્યારે જુદી હતી, અત્યારના જુદી છે, આના પછી જુદી થશે. તો પર્યાયના એંગલથી અનેક છે. પરમાણુ સ્વભાવથી એક છે, પર્યાયથી અનેક છે. હવે વસ્તુમાં આવા પરસ્પર વિરુદ્ધ ધર્મ એક સાથે રહેલા છે, તો એ પરસ્પર વિરુદ્ધ ધર્મને એક સાથે સમજાવવાના 7 જુદા જુદા એંગલ પડે છે. આ 7 જુદા જુદા એંગલને સપ્તભંગી કહેવામાં આવે છે. જો એ સપ્તભંગીને આપણે આજે હવે અહીંયાથી સમજવાનું શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 110 આજનો વિષય અહીંયાથી આગળ વધારે 110. જો જીવ દ્રવ્યને સપ્તભંગીમાં ઉતારીને સમજાવો. હવે આપણે જીવ ઉપર આને ઇમ્પ્લિમેન્ટ કરશું. હવે જીવના કોઈ પણ 2 ગુણો આપણે લઈએ. જેવી રીતના જીવ સ્વભાવથી અસ્થિ, એટલે સ્વભાવથી જીવ છે, અને જીવ પરભાવથી નાસ્તિ, એટલે કે જીવ પર પદાર્થમાં નથી. સિમ્પલ છે ને? જેવી રીતના આ માઉસ છે, આ માઉસમાં મારો જીવ તો નથી ને અંદર, ભલે આ મેં હાથમાં પકડ્યું છે માઉસ, આ હાથના જે આકાશના હાથમાં જે આત્માના પ્રદેશો છે, એ આત્માના પ્રદેશોની સત્તા એ તો હાથના પ્રદેશોમાં જ છે ને. માઉસના પ્રદેશોમાં આત્માના પ્રદેશો નથી, મારા આત્માના પ્રદેશ કોઈના પણ નથી, પણ મારા પણ નથી ને. તો જો મારો જીવ મારા સ્વભાવથી છે, પણ આ માઉસના સ્વભાવથી મારો આત્મા નથી. વેરી સિમ્પલ છે. હવે મારા જ આત્મામાં એવી ક્વોલિટી છે કે નહીં કે હું પોતાના સ્વભાવથી છું અને પર પદાર્થથી જુદો રહું છું? જો મારા આત્મામાં એવી ક્વોલિટી ન હોય કે હું પર પદાર્થથી જુદો છું, તો મારામાં તો જીવ છે જ, પોતામાં તો જીવ છે જ, પણ સાથે પરમાં પણ ભળી જાય. એટલે નાસ્તિ સ્વરૂપથી જીવ પર પદાર્થમાં નથી, એ પણ જીવનો જ સ્વભાવ છે. બરાબર? અસ્થિ સ્વભાવથી જીવ પોતાના આત્મામાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે, એ પણ જીવનો જ સ્વભાવ છે. નાસ્તિ સ્વભાવથી જીવ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં નથી, એ પણ જીવનો સ્વભાવ છે. ખ્યાલ આવે? જીવના જ 2 સ્વભાવ છે, કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં અસ્થિ હોવું અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં નાસ્તિ ન હોવું. ખ્યાલ આવે છે કે નહીં? જો આવા તો આત્મામાં અનેક ધર્મ છે, આવા મારામાં અનેક ધર્મ છે, સ્વભાવથી અસ્થિ નાસ્તિ, દ્રવ્ય પર્યાયથી એક અનેક, પછી દ્રવ્ય પર્યાયથી જ નિત્ય અનિત્ય આદિ અનેક સ્વભાવ મારામાં રહેલા છે. એમાંથી આપણે કોઈ બે જ સ્વભાવને, અસ્થિ નાસ્તિ જે પરસ્પર વિરુદ્ધ એક યુગલ છે, એને આપણે અહીંયા લઈને એના ઉપર સપ્તભંગીનું સ્વરૂપ સમજીએ છીએ. આ સપ્તભંગી એટલે શું છે? સાત પ્રકારના ભંગ, ભંગ એટલે ભેદ, સાત પ્રકારના એંગલ્સ, એનાથી સમજાવવાની પદ્ધતિ, તેને કહેવાય સપ્તભંગી. આ બે જે પરસ્પર વિરુદ્ધ ધર્મનું કપલ છે, એ એક કપલને સમજાવવા માટે સાત જુદી જુદી પદ્ધતિ હોય છે. એવી જ રીતે બીજા કપલને સમજાવવા માટે બીજી સાત પદ્ધતિ. આત્મામાં તો આવા અનંત ધર્મો છે, તો એવી રીતે આત્માને સમજાવવા માટે અનંત સપ્તભંગી જોઈએ છે. ખ્યાલ આવે છે કે ને? એમાંથી કોઈ એક સપ્તભંગીનું સ્વરૂપ પહેલા આપણે સમજીએ. હા, જો ક્વેશ્ચન 110 માંથી આપણે વાંચીએ છીએ એનો આન્સર. પહેલો ભંગ સ્યાત અસ્થિ. સ્યાત અસ્થિ એટલે શું? આત્મા કોઈક અપેક્ષાએ અસ્થિ છે. સ્યાત એટલે કોઈક અપેક્ષાએ, બરાબર. અસ્થિ એટલે કે છે, છે. જો અહીંયા કોઈક અપેક્ષાએ કીધું છે, કઈ અપેક્ષા એ આપણે સમજવા કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ આત્મા અસ્થિ છે. ખ્યાલ આવે ને? જો નીચે હવે એક્સપ્લેનેશન આપશે. જીવ સ્યાદ અસ્થિ એવ. જીવ સ્વરૂપની અપેક્ષાએ, અર્થાત જીવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જ ભાવથી જ છે. જીવ પોતાના સ્વભાવની અપેક્ષાએ, જીવ પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ છે. જો જીવ ન હોય, જીવ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હોય જ નહીં, તો જીવનું અસ્તિત્વ જ ન રહે ને, વિશ્વમાં એનું એક્ઝિસ્ટન્સ જ ન રહે. એટલે પોતાના સ્વભાવથી છે. આ કથનમાં જીવ સ્વરૂપની અપેક્ષાએ છે એ વાત મુખ્યપણે છે, અને જીવ પરરૂપની અપેક્ષાએ નથી એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે. જ્યાં પોતાપણે જીવ છે, તો અન્ય પદાર્થ પણે નથી. જો આપણે લાસ્ટ ક્લાસમાં એક બીજું પણ એક્ઝામ્પલ જોયું હતું કે આપણે કોઈક સોસાયટીમાં એન્ટર થઈએ અને એમાં જઈને આપણે કહીએ કે જો આ ઘર મારું છે. એ સોસાયટીમાં જઈને આપણે શું કહીએ કે આ ઘર મારું છે, એનો મતલબ શું થયો? કે ભાઈ બીજા ઘરો મારા નથી, એમ પણ સાથે સાથે આવી ગયું ને. તો જ્યાં આ મારું છે, ખાલી આટલું જ સ્ટેટમેન્ટ કહીએ દેન ઇટ ઇઝ ઇન્કમ્પ્લીટ સ્ટેટમેન્ટ. તો એમ પણ થાય કે આ તો મારું છે જ, પણ ભાઈ બીજા પણ તો મારા હોઈ શકે છે, બરાબર. એની ચર્ચા આપણે આગળ કરશું. પણ અત્યારના તો શું થયું, અત્યારના ઇમ્પ્લિસિટલી સમજીએ કે આ મારું છે એમ કહીએ એટલે બાકીના મારા નથી, બરાબર. આમ જે જાણે તેણે જ જીવનો સ્યાત અસ્થિભંગ સાચો જાણ્યો. પણ જો આપણે એમ સમજીએ કે ભાઈ જીવ પર ની એટલે કે જીવ અજીવ સ્વરૂપે અપેક્ષાએ નથી, એવું તેમાં લક્ષમાં ગર્ભિતપણે ન આવે, તો તે જીવનું સ્યાદ અસ્થિ સ્વરૂપ, આત્માનું આખું સ્વરૂપ સમજ્યો નથી. જ્યાં એમ કહે છે કે જીવ સ્યાદ અસ્થિ એટલે કે જીવ પોતાના સ્વભાવે છે, એનો મતલબ કે જીવ પર ભાવે નથી. જેવી રીતના પેલા ઘરમાં આ મારું ઘર છે એટલે બીજા ઘરો મારા નથી. પણ જ્યાં એમ કહ્યું કે આ જીવ સ્વભાવે છે, અને જો કોઈ એમ ન માને કે પરભાવે નથી, એનો મતલબ શું? સપોઝ હું એમ કહું કે આત્મા પોતાનું કાર્ય સ્વયં કરે છે, એટલે કે હું મારું કાર્ય સ્વયં કરું છું, એટલે મારું સમ્યક દર્શન મારે સ્વયં કરવાનું છે. જ્યાં આ સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ, ત્યાં સાથે સાથે એમ પણ આવી ગયું કે મારું સમ્યક દર્શન કોઈ બીજું મને કરાવી નહીં આપે. ખ્યાલ આવે છે ને? હવે જો આમ આપણે ન માનીએ અને આનાથી ઊંધું માનીએ કે ભાઈ કર્મ ખરશે ત્યારે મારું સમ્યક દર્શન થશે, હા, કે આપણે દેવશાસ્ત્ર ગુરુનો ઉપકાર, કોઈ જ્ઞાની ગુરુની મારા ઉપર ઘણી કૃપા થશે ત્યારે મને સમ્યક દર્શન થશે, અથવા તો કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ અથવા કોઈ ભગવાન કંઈક ક્યાંક હશે અને મારું કંઈક કરી આપશે, એ માન્યતા ખોટી છે. ખ્યાલ આવે ને? એ સ્યાત અસ્થિનું સ્વરૂપ સમજ્યા નથી. સ્યાત અસ્થિ એટલે શું? કે જીવ પોતાના સ્વભાવની અપેક્ષાએ છે અને એટ ધ સેમ ટાઈમ પર સ્વભાવની અપેક્ષાએ નથી. અને તેથી તે બીજા છ ભંગ પણ સમજ્યો નથી. બીજા છ તો આપણે હજી જોશું. એટલે પહેલો શું થયો? જીવ સ્યાત અસ્થિ, જીવ પોતાના સ્વભાવે છે. જો આપણે બેઝિકમાં બેઝિક જયારે દ્રવ્ય ગુણ પર્યાય સમજ્યા હતા તો દ્રવ્ય ગુણ પર્યાયમાં એક અગુરુ લઘુત્વ ગુણ નામનો ગુણ છે. અગુરુ લઘુત્વ ગુણ શું કહે છે? જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતો નથી, એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને જુદા પડી જતા નથી. એટલે કે આત્મામાં એવી એક શક્તિ છે કે પોતાના સ્વભાવે જ રહે છે, કોઈ અન્ય સ્વભાવે થઈ જતો નથી. જો વિશ્વમાં છ દ્રવ્ય છે તો છ કેવી રીતના નક્કી થયા? છ ત્યારે નક્કી થાય ને કે જયારે છ ના છ જ રહે, એક દ્રવ્ય બીજા રૂપે ન થાય. નહીં તો કેવળ જ્ઞાની ભગવાને ત્રણ લોક ત્રણ કાળ જોયા અને ભૂતકાળમાં ક્યાંય દૂર આનું દૂર બહુ દૂરના કાળમાં એવું પોસિબલ હોય ને કે ત્યારે કદાચ પાંચ જ દ્રવ્ય હતા અથવા ત્યારે સાત હતા, પછી કંઈક ફ્યુઝન થઈ ગયું અને હવે છ થયા. એવું ક્યારેય જોયું નથી, એવું છે જ નહીં. વિશ્વમાં છ દ્રવ્ય જ છે. તો છ છે કેવી રીતના નક્કી થયું? કેમકે એક દ્રવ્ય અન્ય રૂપે થતો નથી. જો એક દ્રવ્ય અન્ય રૂપે થતો નથી એનો મતલબ કે હું જીવ કોઈ અન્ય દ્રવ્ય રૂપે નહીં થાવ ક્યારે પણ, કોઈ અન્ય દ્રવ્ય મારા રૂપે નહીં થાય. એનો મતલબ કે જીવ હું મારા સ્વભાવથી છું અને અન્યના સ્વભાવથી નથી. આને કહેવાય સ્યાત અસ્થિ. ખ્યાલ આવે? જો સેકન્ડ ભંગ જોઈએ, એ સેકન્ડ ભંગ આનું જ મિરર ઇમેજ છે. શું છે બીજો ભંગ? સ્યાત નાસ્તિ. જીવ સ્યાત નાસ્તિ એવ. હવે સ્યાત નાસ્તિ એટલે શું? કે જીવ, એનું લિટરલ ટ્રાન્સલેશન કરીએ તો જીવ કોઈક અપેક્ષાએ નથી. કોઈ અપેક્ષાએ નથીનો શું મતલબ? સ્યાત નાસ્તિ એટલે જીવ કોઈ અપેક્ષાએ નથી. તો પહેલા તો કઈ અપેક્ષા? કે જીવ પર દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અપેક્ષાએ તો કે નથી. ખ્યાલ આવે? સમજો, આપણે કોઈ સોસાયટીમાં જઈએ અને પાંચ નંબરનું ઘર આપણું હોય, પાંચ નંબરનું ઘર આપણું હોય તો આપણે શું કહીએ કે ભાઈ આ સોસાયટીમાં કોઈક એક ઘર મારું છે. હવે કોઈક એક ઘર એટલે કહ્યું કે પાંચ નંબરનું, બરાબર? પછી આપણે શું કહીએ? આ સોસાયટીમાં કોઈક ઘર મારું નથી. કોઈક ઘર મારું નથી એટલે શું? કે ભાઈ પાંચ નંબરને છોડીને બાકીના બધા ઘર મારા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એવી જ રીતે એમ જીવ સ્યાત અસ્થિ એટલે કે જીવ પોતાના સ્વભાવે છે. તો જીવ સ્યાત નાસ્તિ, જીવ કોઈક સ્વભાવે, કોઈ અન્ય સ્વભાવે નથી. જો જીવ પર રૂપની અપેક્ષાએ, અર્થાત જીવ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવતી નથી જ. જ્યાં જીવ પોતાના સ્વભાવ રૂપે છે તો જીવ કંઈ પૂતગલ તો થઈ જતું નથી ને? જીવ કંઈ કાળ દ્રવ્ય આકાશ દ્રવ્ય આદિ તો થઈ જતું નથી? તો જ્યાં પોતાના સ્વભાવે છે તો અન્ય સ્વભાવે નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પોતાના સ્વભાવે છે તો અન્ય સ્વભાવે નથી. આ કથનમાં જીવ પર રૂપની અપેક્ષાએ નથી એ વાત મુખ્યપણે છે, અને જીવ સ્વરૂપની અપેક્ષાએ છે એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે. જો આપણે સોસાયટીમાં જઈએ અને આપણે ત્યાં કહીએ કે જો આ બધા ઘર મારા નથી, પણ આ બધા ઘર મારા નથી એનો મતલબ શું થયો? કે પેલું એક ઘર મારું છે એમ પણ આવી ગયું ને. એવી જ રીતે જ્યાં આમ કહીએ કે જીવ પર રૂપે નથી એનો મતલબ જ એ થયો કે જીવ સ્વભાવે છે. ખ્યાલ આવે છે? જીવ અને પર એકબીજા પ્રત્યે અવસ્તુ છે. અવસ્તુ છે એટલે જીવ અને પર એટલે કોઈ પણ બીજા દ્રવ્ય, પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ, કોઈ પણ દ્રવ્ય એકબીજા પ્રત્યે અવસ્તુ છે. અવસ્તુ છે એટલે કે જીવ અન્ય દ્રવ્ય રૂપે નથી, અન્ય દ્રવ્ય જીવ રૂપે નથી. એ બે એકબીજાથી જુદા જુદા છે. એ અવસ્તુ છે એમ સ્યાત નાસ્તી પદ સૂચવે છે. સ્યાત નાસ્તી પદ શું બતાવે છે? કે જીવ પરથી જુદો છે, પર જીવથી જુદું છે. આમ બંને ભંગ, બંને એટલે સ્યાત અસ્થિ ને સ્યાત નાસ્તિ, સ્વ પરની અપેક્ષાએ વિધિ નિષેધના જીવના જ ધર્મો છે. આમ બંને ધર્મ એટલે કે સ્યાત અસ્થિ અને સ્યાત નાસ્તિ વિધિ નિષેધરૂપ જીવના જ ધર્મો છે. આ વિધિ નિષેધરૂપ એટલે શું? વિધિ એટલે એસ્ટાબ્લિશ કરવું, વિધિ એટલે એસ્ટાબ્લિશ કરવું, નિષેધ એટલે નેગેટ કરવું. તો જીવ સ્વભાવથી છે એમ એસ્ટાબ્લિશ કરે છે ને કે ભાઈ પોતાના સ્વભાવથી છે એવી વિધિ છે, અને જીવ પરભાવથી નથી એમ નેગેટ કરે છે એટલે એનો નિષેધ કરે છે. ખ્યાલ આવે? તો જો આ તો બે થયા બરાબર, પણ હવે સી ઇફ યુ એનાલાઇઝ ડીપલી, આપણે જીવના સ્વભાવની વાત કરીએ છીએ અને એમાં પણ જીવના અસ્થિ નાસ્તિ સ્વભાવની વાત કરીએ છીએ. હવે આ અસ્થિ નાસ્તિ બે વર્ડ પણ મારે બોલવા હોય તો એક પછી એક બોલવા પડે છે ને, અસ્થિ નાસ્તિ, અથવા તો પહેલા ઊંધું લઈ લો, પહેલા નાસ્તિ પછી અસ્થિ, વોટ એવર યુ સે, પણ તો પણ એ એક પછી એક બોલવા પડે છે, એક સાથે કહી શકાતા નથી. કેમ કે બોલવાની અમુક લિમિટેશન્સ છે, સમજાવવા માટે અમુક લિમિટેશન હોય છે કે એને એક પછી એક સમજાવવું પડે છે. જ્ઞાનમાં એવું લિમિટેશન નથી, જ્ઞાન બધી જ વસ્તુને એક સાથે જાણી લે છે. જેવી રીતના સમજો, આપણે કોઈ કેક સમજો, કોઈ ઘરે એક રેસીપી બનાવી હોય, કંઈ પણ સમજો, ઊંધિયું બનાવ્યું હોય, ઊંધિયું બનાવ્યું હોય તો એમાં તો ઘણા બધા શાક અંદર જાય ને જુદા જુદા. તો સમજો જે પણ પાપડી છે, કેળા છે, વટાણા છે, જે પણ હોય એનો ઇન્ડિવિજ્યુઅલ સ્વાદ લેવો હોય ને, તો જ્યારે આપણે ચાખીએ તો જ્ઞાનની એવી શક્તિ છે કે એને ફોકસ કરવું હોય તો એક જ વસ્તુ પર પણ ફોકસ કરી શકે. સમજો કે આપણે ખાલી એનો મીઠું બરાબર છે કે નહીં એના માટે ચાખતા હોય તો જ્ઞાન ત્યારે બાકી બધા પર ફોકસ નથી કરતું, ખાલી મીઠા ઉપર ફોકસ કરે છે, પછી ખાલી શુગર પર ફોકસ કરે છે, ખાલી તીખું કેટલું છે એના પર ફોકસ કરે છે, બરાબર. પણ જ્ઞાનમાં એવી પણ શક્તિ છે કે બધો સ્વાદ એક સાથે પણ લઈ શકે છે. ખ્યાલ આવે? જ્યારે આપણે ખાઈએ ત્યારે પછી એક એક પર ફોકસ નથી કરતા કે ભાઈ આમાં જો આ કોળિયામાં મીઠું બરાબર છે, આ કોળિયામાં સાકર બરાબર, એમ નથી કરતા. ત્યારે તો બસ ખાઈએ છીએ ને આનંદ લઈએ છીએ કે નહીં. એવી જ રીતે જીવ પોતાનું સ્વરૂપ જાણે છે અને પર પદાર્થનું પણ જાણે છે. હવે જ્યારે પોતાના સ્વરૂપને જાણવું હોય અને ફોકસ કરે તો પોતાનું સ્વરૂપ પણ જાણી શકે છે ઇન્ડિવિજ્યુઅલી, અને જો પર ફોકસ કરવું હોય તો પોતાનું સાઈડ પર કરીને પર પણ ફોકસ કરી શકે છે ઇન્ડિવિજ્યુઅલી. પણ જીવમાં એવી પણ શક્તિ છે કે બધું એક સાથે પણ જાણી શકે છે, એને પ્રમાણ જ્ઞાન કહેવાય અને આને નય જ્ઞાન કહેવાય, એક એકને જાણે. ખ્યાલ આવે છે કે નહીં? પણ બોલવાની ભાષામાં એવું નથી, સમજાવવાની પદ્ધતિમાં કાં તો પહેલાને સમજાવે, કાં બીજાને સમજાવે, કાં તો બીજાને સમજાવે, કાં પછી પહેલાને સમજાવે, એવો જ ઓર્ડરમાં આવે છે. એક સાથે બધું સમજાવી શકાતું નથી. માટે સ્યાતવાદ એમ કહેવાય ને, તો એમાં સ્યાત અસ્થિ સ્યાત નાસ્તિ બે આપણે જોયા. પણ બીકોઝ દે આર વાઇલ્ડ પ્રોપર્ટીઝ, જીવમાં સ્વભાવ તો એક સાથે છે પણ તો પણ એને એક સાથે વર્ણવી શકાતું નથી. તો જો અહીંયા એ જ કહે છે, ત્રીજો ભંગ શું કહે છે? સ્યાત અસ્થિ નાસ્તિ. પહેલું શું જોયું? સ્યાત અસ્થિ. બીજું જોયું સ્યાત નાસ્તિ. હવે કહે છે સ્યાત અસ્થિ નાસ્તિ. પછી ચોથું કહેશે સ્યાત અવક્તવ્ય. તો જો સ્યાત અસ્થિ નાસ્તિમાં શું કહે છે? જીવ સ્યાત અસ્થિ નાસ્તિ એવ, જીવ સ્વરૂપની અપેક્ષાએ છે અને પરરૂપની અપેક્ષાએ નથી. પહેલામાં કીધું જીવ સ્વભાવથી છે, બરાબર, જીવ સ્વભાવથી છે એમ કીધું ત્યારે ઇમ્પ્લિસિટલી એમ સમજાયું કે ભાઈ પરભાવોમાં જીવ નથી, બરાબર. પછી બીજું કીધું કે જીવ પરભાવથી નથી, સ્યાત નાસ્તિક, પણ ત્યારે ઇમ્પ્લિસિટલી સમજાયું કે જીવ સ્વભાવથી છે. હવે શું કહે છે? જીવ અસ્થિ નાસ્તિ. જીવમાં જ અસ્થિ નાસ્તિ બે ગુણો છે, જીવમાં જ અસ્થિ નાસ્તિ બે ગુણો છે. એનો મતલબ શું થયો? કે સ્વભાવથી છે, પરભાવથી નથી, બે એંગલ એમાં એક સાથે લઈ લીધા. તો જો જીવમાં વિધિ નિષેધ રૂપ બંને ધર્મો એકી સાથે હોવા છતાં તેઓ વચન દ્વારા ક્રમથી કહેવામાં આવે છે. જોયું, જીવ વચન દ્વારા, જીવનું સ્વરૂપ વચનથી ક્રમથી કહેવામાં આવે છે, પણ રિયાલિટીમાં એ બધી પ્રોપર્ટી એક સાથે છે એવું આ ત્રીજો ભંગ આપણને સમજાવે છે. સ્યાત અસ્થિ નાસ્તિ, ખ્યાલ આવે ને? પહેલા ભંગે શું સમજાવ્યું? સ્યાત અસ્થિ એટલે જીવ પોતાના સ્વભાવે છે, ઇમ્પ્લિસિટી અંડરસ્ટુડ કે પરભાવથી નથી, પણ ફોકસ ક્યાં છે? કે પોતાના સ્વભાવે છે, બરાબર. બીજા ભંગે શું સમજાવ્યું? કે જીવ પરભાવથી નથી, ઇમ્પ્લિસિટલી અંડરસ્ટુડ કે પોતાના સ્વભાવથી છે, પણ ફોકસ ક્યાં છે? કે જીવ પરભાવથી નથી. હવે ત્રીજામાં શું સમજાવે છે? કે જીવ સ્વભાવથી છે, પરભાવથી નથી, એવું આખું સ્વરૂપ છે, એવું આખું સ્વરૂપ છે, અને પણ એને વચનથી કહી શકાતું નથી. ખ્યાલ આવે છે ને? વચનથી એક સાથે આવું આખું સ્વરૂપ કહી શકાતું નથી, પણ એવું આખું સ્વરૂપ એનામાં રહેલું છે. ખ્યાલ આવે છે? આવું ત્રીજો ભંગ એ સ્યાત અસ્તિ નાસ્તિ એ સમજાવે છે. હવે ચોથામાં જઈએ, સ્યાત અવક્તવ્ય. જો સ્યાત અવક્તવ્ય એટલે શું? જીવ સ્યાત અવક્તવ્ય એવ, જીવ સ્વરૂપ પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે. એટલે આપણે વાત કરીએ કે સમજાવવામાં બોલવામાં ક્રમ પડે છે. હવે સમજો, કોઈ એમ ફોર્સ કરે કે ના ક્રમ પડે એમ ન ચાલે, તમે એમ કેવી રીતના પહેલા અસ્થિને ઇમ્પોર્ટન્સ આપો છો અને નાસ્તિને નથી આપતા? ઓર ધી અધર, એમ કેવી રીતના તમે પહેલા નાસ્તિને ઇમ્પોર્ટન્સ આપો છો અને અસ્થિને નથી આપતા? યુ હેવ ટુ સે એવરીથિંગ ટુગેધર, પણ સેઇંગ એવરીથિંગ ટુગેધર ઇઝ નોટ પોસિબલ. એટલે એમ કહેવાય અવક્તવ્ય. વક્તવ્ય, વક્તવ્ય એટલે વર્ણન કરવું, હું મારું વક્તવ્ય કહું છું, આઈ એમ ગોઈંગ ટુ સે માય સ્પીચ. અવક્તવ્ય એટલે ઇમ્પોસિબલ ટુ, એટલે નોટ પોસિબલ ટુ સે, એક સાથે કહી શકાતું નથી, એને કહેવાય અવક્તવ્ય. તો જીવ સ્યાત અવક્તવ્ય એટલે જીવમાં જે અનંત ધર્મો રહેલા છે, અથવા રાઇટ નાઉ જે અસ્થિ નાસ્તિ રૂપ બે ધર્મ રહેલા છે, એ બંને એક સાથે કહી શકાતા નથી. ખ્યાલ આવ્યો? જો જીવમાં અસ્થિ અને નાસ્તિ એ બંને ધર્મ એક કાળમાં છે, એક કાળમાં હોય છે, તો પણ વચન દ્વારા એક કાળમાં યુગપદ તે કહેવા અશક્ય છે, તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે. જો આપણે શેની વાત કરીએ છીએ? આજે અસ્થિ અને નાસ્તિ જીવમાં બે ધર્મ આપણે સિલેક્ટ કર્યા, એ બે ધર્મને સમજાવવાની, એ બે ધર્મને સમજાવવાની પદ્ધતિ, એ બે ધર્મને સમજાવવાની પદ્ધતિમાં સાત જુદા જુદા એંગલ પડે છે. એ સાત જુદા જુદા એંગલને સપ્તભંગી કહેવાય છે. તો કયા એંગલ પડ્યા? કે પહેલા મેં સમજાવ્યું, મેં એટલે અસ્થિ નાસ્તિમાં એમ સમજાવ્યું કે જીવ પોતાના સ્વભાવથી અસ્થિ છે. પછી આપ એમ સમજાવ્યું કે જીવ પરભાવથી નાસ્તિ છે. પછી એમ સમજાવ્યું કે જીવમાં અસ્થિ અને નાસ્તિરૂપ બંને ધર્મ રહેલા છે, પણ વચન દ્વારા ક્રમથી કહેવામાં આવે છે. પછી ચોથામાં શું સમજાવ્યું? કે ભાઈ ધર્મો એક સાથે રહેલા છે, પણ વચનમાં એક સાથે કહેવું અશક્ય છે, માટે અવક્તવ્ય છે. ખ્યાલ આવ્યો? આ ચાર પ્રકારના ભંગ થયા, ચાર પ્રકારના ભેદ થયા. હવે બીજા ત્રણ આપણે જોઈએ છે. સી, બેઝિકલી ઇટ્સ અ પરમ્યુટેશન કોમ્બિનેશન. ખ્યાલ આવે? આપણે સ્કૂલમાં ભણ્યા હતા ને, કોઈ બે વસ્તુને કાં તો તમે આને કહો કા આને કહો, પણ આ બે એક સાથે રહેલા છે એટલે અસ્થિ નાસ્તિ, પણ એક સાથે છે પણ કહી શકાતા નથી એટલે અવક્તવ્ય, બરાબર. હવે કહેશે, શું કહેશે? સ્યાત અસ્થિ અવક્તવ્ય. હા, જો નામ તો વાંચી લઈએ પહેલા. પાંચમો, સ્યાત અસ્થિ અવક્તવ્ય એટલે અસ્થિ છે પણ એક સાથે કહી શકાતા નથી. જીવ સ્યાત નાસ્તિ અવક્તવ્ય એટલે જીવમાં નાસ્તિ છે પરભાવથી, પણ એક સાથે કહી શકાતા નથી. અને સાતમું, સ્યાત અસ્થિ નાસ્તિ અવક્તવ્ય એટલે જીવમાં સ્યાત એટલે જીવમાં અસ્થિ અને નાસ્તિ બંને ધર્મ રહેલા છે, પણ એક સાથે કહી શકાતા નથી, માટે અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. ખ્યાલ આવે છે કે નહીં? જો પાંચમું જોઈએ, स्यात् अस्ति अवक्तव्य, जीव स्यात् अस्ति अवक्तव्य एव, जीव स्वरूप नी अपेक्षाए अने स्वरूप पर रूप ना युगपतपणा नी अपेक्षाए अवक्तव्य छे। जीव पोताना स्वरूप नी अपेक्षाए छे, पण एट द सेम टाइम स्वरूप अने पररूप नी युगपतपणा नी एटले बधा एक साथे जेवो स्वभाव छे ए एक साथे नो स्वभाव कही शकातो नथी, माटे अस्थि पण छे अने अवक्तव्य पण छे। जो जीव आपणे ज्यारे कहीए छे के जीव स्यात् अस्थि એટલે કે જીવ પોતાના સ્વભાવે છે, તો એટ ધ સેમ ટાઈમ ઇટ મીન્સ ને કે પર ભાવે નથી, પણ તો પણ કહી શકાતો નથી ને, એટલે અવક્તવ્ય છે। તો અસ્થિ પણ છે અને અવક્તવ્ય પણ છે, ખ્યાલ આવ્યો। જીવનું સ્વરૂપ જે વખતે અસ્થિથી કહી શકાય છે તે જ વખતે નાસ્તિ તથા બીજા ધર્મો વગેરે યુગપદ કહી શકાતા નથી, માટે ભંગ સ્યાત અસ્થિ અવક્તવ્ય કહેવાય છે। જીવમાં ખરેખર તો અનેક અનંત ધર્મ રહેલા છે। હવે જ્યાં અનંતમાં અસ્થિ નાસ્તિની હમણાં વાત કરીએ છીએ આપણે આખા ક્લાસમાં, તો બાકીના ધર્મની વાત કરી જ નથી શકતા કે નહીં, પણ ધર્મ તો છે કે નહીં। હવે એ બધા ધર્મને તો ચલો આપણે થોડું સાઈડ પર પણ મૂકીએ। અસ્થિ નાસ્તિ બે ધર્મ આપણે સિલેક્ટ કર્યા છે, એ બેમાં પણ જ્યાં અસ્થિનું વર્ણન કરવામાં આવે ત્યારે નાસ્તિનું નથી કરી શકાતું, અને જ્યાં નાસ્તિનું કરવામાં આવે ત્યાં અસ્થિનું નથી કરી શકાતું। માટે જીવમાં બધા ધર્મ એક સાથે છે, પણ એક સાથે કહી શકાતા નથી, માટે અવક્તવ્ય છે। પણ એ અવક્તવ્ય છે તો પણ એટ ધેટ ટાઈમ તો તમે અસ્થિ પર ફોકસ કરી શકો છો ને, એટલે અસ્થિ અવક્તવ્ય। સિમિલરલી નાસ્તિ અવક્તવ્ય, કે જીવ અવક્તવ્ય છે કેમ કે અનેક ધર્મ રહેલા છે પણ કહી શકાતા નથી, પણ તો પણ આપણે એ વખતે અસ્થિ નાસ્તિ પર ફોકસ કરી શકીએ, સોરી નાસ્તિ પર ફોકસ કરી શકીએ। તો જો છઠ્ઠો ભંગ સ્યાત નાસ્તિ અવક્તવ્ય, જીવ સ્યાત નાસ્તિ અવક્તવ્યમ એવ, જીવ પરરૂપની અપેક્ષાએ અને સ્વરૂપ પરરૂપના યુગપતપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે। જો જીવમાં અસ્થિ નાસ્તિ એક સાથે રહેલા છે પણ કહી શકાતા નથી, માટે અવક્તવ્ય છે। એવું હોવા છતાં ત્યારે ફોકસ નાસ્તિ ધર્મ પર છે, માટે નાસ્તિ અવક્તવ્ય છે। જીવનું સ્વરૂપ જે વખતે નાસ્તિથી કહી શકાય છે તે વખતે અસ્થિ અને બીજા ધર્મ યુગપદપણે યુગપદ કહી શકાતા નથી, માટે અવક્તવ્ય છે। માટે ભંગ નાસ્તિ અવક્તવ્ય કહેવાય છે। અને જો છેલ્લો સાતમો ભંગ છે, સ્યાત અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, જીવ સ્યાત અસ્થિ નાસ્તિ અવક્તવ્યમ એવ, જીવ સ્વરૂપની અને પરરૂપની, જીવ સ્વરૂપની પરરૂપની અને સ્વરૂપ પરરૂપના યુગપતપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે। જો જીવ સ્વરૂપથી છે પરરૂપથી નથી એવા બધા જ ધર્મ જીવમાં એક સાથે રહેલા છે પણ કહી શકાતા નથી, માટે અવક્તવ્ય છે। અવક્તવ્ય છે પણ ત્યારે પણ જીવ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી, માટે સ્યાત અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, બધું એક સાથે સમપ કરી લીધું। હા, ખ્યાલ આવ્યો કે નહીં? હા, જો સ્યાત અસ્થિ અને સ્યાત નાસ્તિ એ બંને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે અને યુગપદપણે વક્તવ્ય નથી, જીવમાં અસ્થિ સ્વભાવ છે નાસ્તિ સ્વભાવ પણ છે, એને તમે ક્રમથી કહી શકો છો પણ અક્રમે એટલે કે એક સાથે કહી શકતા નથી, તેથી ભંગ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય કહેવાય છે। અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, ક્રમથી કહી શકાય છે બંને ધર્મને અને એક સાથે કહી શકાતા નથી। જો તમારે આ વિષય પર પૂજ્ય ગુરુદેવશ્રીના મહાકલ્યાણકારી અને વેરી ક્લિયર પ્રવચનો સાંભળવા હોય તો પ્રવચન સાજી એની 115મી ગાથાની ટીકા છે, પૂજ્ય ગુરુદેવશ્રીના બહુ સરસ પ્રવચનો છે એના ઉપર, તમે સાંભળજો એમાં। અહીંયા જો નીચે બીજા પણ રેફરન્સ આપ્યા છે, મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રની ગુજરાતી આવૃત્તિ એનો અધ્યાય ચોથાનો ઉપસંહાર એટલે ટુવર્ડ્સ ધ બેક સાઈડ, અને સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાની ગાથા 311-12 એનો ભાવ. જો આપણે પેરેન્થિસિસનો ઉપરનો પીસ વાંચીએ છે, સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સમજાવનારું અર્યંત સર્વજ્ઞનું અસ્ખલિત શાસન છે. આ મારા ખ્યાલથી છે ને પ્રવચન સારમાંથી લેવામાં આવ્યું છે આ પેરેગ્રાફ. સ્યાદવાદ શું છે? સ્યાદવાદ દરેક વસ્તુમાં અનેક ધર્મ રહેલા છે, એ અનેક ધર્મને સમજાવવા માટે જે આ સ્યાદવાદ રૂપી કથન છે, એક પછી એક જે આવી રીતના આ સાત ભંગના એંગલથી કહેવાની પદ્ધતિ છે, એ પદ્ધતિ શું છે? તે અર્યંત સર્વજ્ઞનું અસ્ખલિત શાસન છે. અર્યંત ભગવાન, સર્વજ્ઞ એટલે એમનું કેવળ જ્ઞાન, તો અર્યંત ભગવાનનું અસ્ખલિત, અસ્ખલિત એટલે એને કોઈ નેગેટ ન કરી શકે, એને કોઈ કાઉન્ટર ન કરી શકે એવું શાસન છે. શાસન એટલે કે આ પ્રિન્સિપલ જે અર્યંત ભગવાને કીધો છે સ્યાદવાદનો, એને કોઈ કાઉન્ટર કરી શકે એવું નથી, કેમકે વસ્તુ સ્વરૂપ જ આમ છે. ખ્યાલ આવ્યો ને? તે બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. આખું વિશ્વ, એના અનંત પદાર્થો બધા અનેકાંત સ્વરૂપ છે એમ આ સ્યાદવાદ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે એનો એક્ઝેક્ટ નિર્ણય કરાવે છે. કોણ? સ્યાદવાદ. તે સંશયવાદ નથી. જો આ અસ્થિ નાસ્તિ આ બધું આટલું બધું જોયું, એમાં ક્યાંય ડાઉટ નથી. સ્વભાવથી છે જ, પરભાવથી નથી જ, એક સાથે કહી શકાતા નથી જ, પણ તો પણ એક સાથે બે ગુણો છે જ. જ્યાં એક સાથે બે ગુણો છે ત્યાં અસ્થિ પણ છે, ત્યાં નાસ્તિ પણ છે, અને અસ્થિ નાસ્તિ ક્રમથી પણ છે. આવા સાત ભંગ જે છે એમાં ક્યાંય ડાઉટ નથી, સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બંને પક્ષથી કહે છે, માટે સંશયનું કારણ છે, પણ તે ખોટું છે. શું કોઈક શું કે આપણે એમ કહીએ કે ભાઈ આત્મા નિત્ય છે અને અનિત્ય છે, તો એમને એમ લાગે કે ભાઈ આ લોકોને શ્યોરિટી નહીં હોય એટલે બેવું કહી દે છે કે ભાઈ આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એવું નથી. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે, એટલે એ વસ્તુની શ્યોરિટી જ છે. પણ કયા એંગલથી આત્માનું વર્ણન કરવામાં આવે છે એ એંગલ ક્લેરિફાય કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો નિત્ય છે કે અનિત્ય છે કેવી રીતના ક્લિયર થાય? ખ્યાલ આવે છે કે નહીં? તો જે એંગલથી વાત કરવામાં આવે છે ત્યાં શ્યોરિટી જ છે, એટલે કોઈ સંશય નથી, કોઈ ડાઉટ નથી. એટલે અનેકાંતને સમજવા માટે સ્યાદવાદ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ. જો આ અનેકાંત અને સ્યાદવાદને કોઈ ન સમજે તો એને ડાઉટ જ રહ્યા કરે છે, અને એને એમ લાગે કે ભાઈ આ તો જૈન ધર્મ આમ કંઈક ગુલાટ જ ખાલી મારે છે. એવું નથી, પણ ઇટ્સ વેરી ક્લિયરલી ડિફાઈન્ડ. અનેકાંતમાં તો બંને પક્ષ નિશ્ચય છે, તેથી તે સંશયનું કારણ નથી. અનેકાંતમાં અસ્થિ નાસ્તિ એક અનેક આવું બધા જ પક્ષ બહુ ક્લિયરલી ડિફાઈન કરેલા છે, માટે એમાં ક્યાંય ડાઉટ્સ નથી. જો આ રીતે આપણો 110 ક્વેશ્ચન થયો, 111મો ક્વેશ્ચન લઈએ. 111 અને 112માં ફક્ત એક્ઝામ્પલ્સ આપેલા છે, એને આપણે વાંચી લઈએ છીએ. સિદ્ધ ભગવાનની કોઈ અપેક્ષાએ સુખ અને કોઈ અપેક્ષાએ દુઃખનું પ્રગટપણું માનવું તે અનેકાંત સિદ્ધાંત પ્રમાણે બરાબર છે. જો આપણે શું કહીએ છીએ કે દરેક દ્રવ્યમાં દ્રવ્યપણાને નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો છે, જેવી રીતના આત્મામાં અસ્થિ નાસ્તિ એક અનેક આવા ધર્મયુગલ છે, તો આત્મામાં જીવ અજીવ એવો પણ ધર્મયુગલ હશે કે નહીં? એવો ધર્મયુગલ આત્મામાં ન હોય. જો ધ્યાન આપજો, અસ્થિ અને નાસ્તિ એક અને અનેક આ બધા કયા એંગલથી છે? કે ભાઈ દ્રવ્ય અને પર્યાયમાં કેવી વ્યવસ્થા છે, ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે જીવ અને અજીવ એ તો બે જુદા જુદા દ્રવ્યના સ્વભાવ છે ને, અથવા આત્મામાં જ્ઞાન અને અજ્ઞાન. જ્ઞાન તો જીવનો સ્વભાવ છે, અજ્ઞાન એ તો પુદ્ગલનો સ્વભાવ છે ને, તો એ આત્મામાં કેવી રીતના હોય? ખ્યાલ આવે છે કે નહીં? તો આજે પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો, હા જો ધ્યાનથી સાંભળજો, આ પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો એ એવા હોવા જોઈએ કે જે એક સાથે એક દ્રવ્યમાં રહી શકે. ખ્યાલ આવે છે ને? પરસ્પર વિરુદ્ધ જે બે ધર્મ કીધા એ એવા હોવા જોઈએ જે એક સાથે એક ધર્મમાં રહી શકે. જેવી રીતના જો અહીંયા કીધું છે કે સિદ્ધ ભગવાનને સુખ અને દુઃખ બે એક સાથે હશે કે નહીં? અરે આપણા સ્વભાવમાં જે અત્યારે આપણે સંસારમાં છીએ, તો સ્વભાવથી એટલે નેચરલ ફોર્મથી આપણા સ્વભાવમાં સુખ છે, પણ વર્તમાનમાં પર્યાયમાં આપણી નજર પર તરફ હોવાથી, સ્વભાવને ન જોવાથી, પરનું દુઃખ આપણે પર તરફ દ્રષ્ટિ કરવાથી આપણે દુઃખ ભોગવી રહ્યા છે. તો આપણને સુખ અને દુઃખ દ્રવ્ય અને પર્યાયના એંગલથી આપણને સાથે હોઈ શકે, પણ સિદ્ધ ભગવાનને તો જેવું સ્વભાવ છે એવું જ પર્યાયમાં પ્રગટતા થઈ ગઈ છે ને, તો એમને સુખ ને દુઃખ એક સાથે કેવી રીતના હોય? એમને એ યુગલો એક સાથે બેસે જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો એવું ક્યારે પોસિબલ જ નથી. જો અહીંયા આન્સર આપે છે ના, કારણ કે વાસ્તવમાં ગુણ અને પર્યાય એ બંનેમાં ગૌણ અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાંત પ્રમાણ માનવામાં આવ્યું છે. ગુણમાં શું નેચર છે અને પર્યાયમાં શું નેચર છે? ગુણમાં સુખ નેચર, આ જીવના ગુણો કયા છે? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. સુખ ગુણ જીવના ગુણનું નામ છે, જીવમાં દુઃખ નામનો ગુણ જ નથી એકચ્યુઅલી. ખ્યાલ આવે છે કે? પણ આ તો વર્તમાન પર્યાયમાં, એક સમયની પર્યાયમાં જીવ પોતાના સ્વભાવને નથી જોતો, પર પદાર્થ તરફ દ્રષ્ટિ કરે છે, માટે દુઃખી થાય છે. તો જો ગુણ અને પર્યાય એ બેને બેની અપેક્ષાએ અનેકાંત પ્રમાણ માનવામાં આવ્યું છે, એટલે શું કે જ્યાં બેવને જુદા જુદા એંગલથી વર્ણન કરવામાં આવે તો અનેકાંત બેસે છે, તો અનેકાંત એસ્ટાબ્લિશ થાય છે. સુખ અને દુઃખ એ બંને પર્યાય જ છે. અહીંયા અરિયંત સિદ્ધ ભગવાનની અપેક્ષાએ સુખ અને દુઃખ એ બેવ પર્યાય છે. પર્યાયમાં સુખ ઉત્પન્ન થવું અને પર્યાયમાં દુઃખ ઉત્પન્ન થવું. જો ધ્યાન આપજો, જીવમાં એક સુખ નામનો ગુણ પણ છે. એ સુખ ગુણની પર્યાય ના બે પ્રકાર છે, કાં તો સુખ કાં દુઃખ. જે સંસારી જીવો છે બધા, એ બધા દુઃખ પર્યાયમાં છે, સુખ ગુણની દુઃખ પર્યાય. ખ્યાલ આવે? અને જે સિદ્ધ જીવ છે અથવા અરિયંત ભગવાન છે એ સુખ ગુણની સુખ પર્યાયમાં છે. ખ્યાલ આવે? હવે સુખ પર્યાય અને દુઃખ પર્યાય એ તો બે પર્યાય જ છે કે નહીં? તો બે પર્યાયની વચ્ચે અનેકાંત ન બેસે ક્યારે. ખ્યાલ આવે છે? ગુણ અને પર્યાયની વચ્ચે અનેકાંત બેસે છે. અનેકાંત એટલે શું? કે વસ્તુમાં વસ્તુ સ્વભાવને સમજાવવા માટે પરસ્પર ઓપોઝિટ ધર્મ, પરસ્પર ઓપોઝિટ ક્વોલિટીઝ એક સાથે હોય છે. તો ગુણથી સુખી છે પણ પર્યાયમાં દુઃખ છે, તો પરસ્પર વિરુદ્ધ થાય છે અને એને અનેકાંત કહેવાય છે. પર્યાયમાં જ એક સાથે સુખ અને દુઃખ કેવી રીતના હોય? પર્યાય તો એક સમયની છે, તો કાં તો એમાં સુખ હોય કાં દુઃખ હોય, એક સાથે બે હોય જ ન શકે. બરાબર? સુખ અને દુઃખ એ બે પર્યાય છે, તેથી પર્યાય રૂપથી તેમનું સિદ્ધ ભગવાન સુખ અને દુઃખનું દ્વૈત ભગવાનને બની શકતું નથી. ભગવાનને તો પર્યાયમાં દુઃખ છે જ નહીં, જે કાંઈ હોય તેમાં જ અનેકાંત લાગુ પડે છે. જે સિદ્ધ ભગવાન છે એમને તો એમની પર્યાયમાં દુઃખ જ નથી, એમને સુખ જ સુખ છે. સ્વભાવમાં પણ સુખ છે, પર્યાયમાં પણ સુખ છે. ખ્યાલ આવે? સ્વભાવમાં તો નિત્ય સુખી જ છે, ત્રણેય કાળ ત્રિકાળ સુખ છે. જ્યારે પર્યાયમાં એક સમયનો સુખ છે, તો આ બાજુ ત્રિકાળ છે નિત્ય સુખી છે, આ બાજુ એક સમય માટે સુખી છે, તો એ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ થયો ને, ત્યાં અનેકાંત બેસે છે. ગુણ અને પર્યાયમાં, પર્યાય પર્યાયમાં કે પહેલા સુખી હતા, સોરી પહેલા દુઃખી હતા સંસારી હતા, ત્યારે હવે સુખી થઈ ગયા, એમ અનેકાંત ન બેસે ક્યારે. ખ્યાલ આવે છે કે નહીં? તો એમાં અનેકાંત લાગુ પડતું નથી. ખ્યાલ આવ્યો? ચલો આ 112 પર જઈએ. પર્યાયમાં ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એવું માનવું તે અનેકાંત સિદ્ધાંત પ્રમાણે બરાબર છે કે? જો ફરીથી આ પર્યાયમાં, બે પર્યાયમાં જ ક્રમબદ્ધ કે અક્રમબદ્ધ એમ તમે આર્ગ્યુમેન્ટમાં, એમ તમે આર્ગ્યુમેન્ટથી અનેકાંતને પ્રૂવ ન કરી શકો. કાં તો દ્રવ્ય પર્યાયમાં કાં તો ગુણ પર્યાયમાં જયારે કમ્પેરિઝન થાય એના સ્વભાવની, ત્યારે અનેકાંત સ્વભાવ એમાં દેખાય છે, ત્યારે એમાંથી અનેકાંત સ્વભાવ પ્રગટ થાય છે. અને પર્યાયો તો બધી ક્રમબદ્ધ જ છે, ક્રમસર જ બધી પર્યાયો થાય છે. અક્રમબદ્ધ ક્યારે કહેવાય? અક્રમબદ્ધ તો ક્યારે પર્યાયો હોતી જ નથી. જ્યારે જીવ પોતાના પુરુષાર્થથી, જો ધ્યાન આપજો, જીવને કોઈ કાર્ય પ્રગટ કરવું હોય, જ્યારે મને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો મારે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે મારે જે પુરુષાર્થ કરવો પડશે કે નહીં? કેમ કે મને ક્રમસર જે કેવડી ભગવાનના જ્ઞાનમાં જણાય છે, મને સમ્યક દર્શન ક્યારે થશે તો મને તો નથી જણાતું ને. તો મને નથી જણાતું તો મારા માટે કર્તવ્ય શું છે? કે હું મારા સ્વભાવને જાણવાની એફર્ટ્સ કરું, હું મારા સ્વભાવને જાણીને એમાં નિર્ણય કરવાનો પુરુષાર્થ કરું. એ પુરુષાર્થ એ મારી એફર્ટ છે. હવે સમજો, કેવડી ભગવાને જોયું હશે કે મને 5 વર્ષ પછી સમ્યક દર્શન થવાનું છે, તો અત્યારથી જે હું પુરુષાર્થ કરું છું અને પુરુષાર્થમાં આગળ વધતા 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 જે 5 વર્ષ પછી સમ્યક દર્શન થશે, તો એ સમ્યક દર્શન થયા પછી યુ કેન ટોક અબાઉટ ઇટ ઇન ટુ ડિફરન્ટ ફોર્મ્સ. વર્ણન કરવાની 2 જુદી જુદી પદ્ધતિ છે. એક પદ્ધતિથી કહી શકાય કે ભાઈ જો અરિયન ભગવાને જોયું તું 5 વર્ષ પછી થશે, તો 5 વર્ષ પછી જ થયું. એને ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે. અને જો પુરુષાર્થથી વાત કરવામાં આવે કે જો જીવે પુરુષાર્થ કર્યો, એની પુરુષાર્થની ધારા વધી અને 5 વર્ષમાં ત્યાં સુધી પીક સુધી પહોંચ્યા અને એને સમ્યક દર્શન થયું, આ પુરુષાર્થની ભાષા છે. કામ તો એ જ સમયે થવાનું છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ એને ટાઈમથી બોલવાની ભાષા છે અને એને એફર્ટ્સથી બોલવાની ભાષા છે. હવે અહીંયા શું કહે છે કે ટાઈમથી જ કોઈ વસ્તુ કાં તો ક્રમથી પણ થાય કાં અક્રમથી પણ થાય, પણ એવું તો ક્યારે હોતું જ નથી. દરેક વસ્તુ ટાઈમના એંગલથી ક્રમબદ્ધ જ છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો ના, પર્યાય ક્રમબદ્ધ જ હોય છે, અક્રમબદ્ધ હોતા જ નથી, તે અનેકાંત છે. પંચાધ્યાયી ભાગ 2 ગાથા 334 પ્રમાણે ગુણો અક્રમ છે અને પર્યાય ક્રમબદ્ધ છે. જો અહીંયા શું કહે છે, બધી પર્યાયો જે છે એ બધી પર્યાયો ક્રમસર જ છે. તો ક્રમસર છે, ક્રમબદ્ધ છે, અને અક્રમથી નથી, છે અને નથી એમાં તમે છે અને નથી એમાં અનેકાંત બેસાડી શકો. ક્રમબદ્ધ અને અક્રમબદ્ધમાં અનેકાંત ન બેસે, ખ્યાલ આવે છે ને? કેમકે બધી પર્યાયો ક્રમબદ્ધ જ છે. ક્રમબદ્ધ છે અને અક્રમ નથી, આ અસ્થિ નાસ્તિ જેવું થયું. જીવ સ્વભાવથી છે અને પરભાવથી નથી. એવી જ રીતે પર્યાયો ક્રમબદ્ધ છે અને અક્રમબદ્ધ નથી, તો અનેકાંત બેસે છે. હવે જ્યારે આપણે અહીંયા બીજો એક એંગલ પણ કીધો પંચાધ્યાયીના રેફરન્સથી, કે જ્યારે ગુણોનો એંગલ એમાં નાખીએ છે, બે પર્યાય વચ્ચે અનેકાંત બેસતું નથી, બરાબર? પણ જ્યારે ગુણોની વાત કરીએ તો બધા ગુણો એક સાથે છે અને પર્યાયો ક્રમથી થાય છે, માટે પર્યાયો ક્રમથી થાય છે એટલે ક્રમબદ્ધ છે, અને ગુણો એક સાથે છે એટલે અક્રમબદ્ધ છે. અગેન, એ ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એમાં અનેકાંત બેસતું નથી. પર્યાયો પર્યાયો વચ્ચે જોઈએ તો ક્રમબદ્ધ છે, અક્રમ નથી એમાં અનેકાંત છે. અને અહીંયા ગુણોમાં એક સાથે ગુણો છે અને પર્યાયો એક પછી એક થાય છે એમાં અનેકાંત બેસે છે. જો આ રીતે આપણે 112 ક્વેશ્ચન સુધી જોયું. 113મો ક્વેશ્ચન છે, બહુ જ સરસ ક્વેશ્ચન છે. અનેકાંત શું બતાવે છે? અનેકાંત શું બતાવે છે એમાં એકચ્યુઅલી આ અનેકાંત સિદ્ધાંતનો આખો સાર લઈ લીધો છે 7 પોઈન્ટના માધ્યમથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, થોડોક એના માટે ટાઈમ જોશે, એટલે એને આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. આપણે આજે 110 થી 112 ક્વેશ્ચન સુધી જોયું. મુખ્યત્વે જે 7 સપ્તભંગી છે, કોઈ પણ જીવમાં કે અન્ય દ્રવ્યમાં, કોઈ પણ દ્રવ્યમાં જે પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો છે, તો એ ધર્મયુગલોને સમજાવવાની પદ્ધતિ, એને સ્યાદવાદ, સપ્તભંગીથી સ્યાદવાદ કહેવામાં આવે છે. એની આપણે આજે ચર્ચા કરી. અનેકાંત શું બતાવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ છીએ. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जिन वाणी के ज्ञान ते सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा देत हो लो। बोलो जिन वाणी मात नो जय हो। हवे पछीनो कार्यक्रम बे दिवस में पूज्य माताजी मंगलकारी जन्म जयंती महोत्सव नो प्रसंग छे, माटे कहान बाळ मंडळ द्वारा एक सरस मजानो कार्यक्रम हमणा प्रस्तुत थई रह्यो छे। ए कार्यक्रम नी लिंक तमने व्हाट्सएप द्वारा मळी हशे, ए हमणा पौणा 11 लाइव थशे, तो ए तमे लिंक द्वारा ए कार्यक्रम जरूर जोजो, अने पछी 11 वागे सोल सायन्स नो क्लास रहेशे। जय जिनेन्द्र बधाई।